જય જીનેન્દ્ર બધાને. આપણે શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી દેશે.
નમો અરિહંતાં, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે સાત તત્વનો સ્વાધ્યાય કરી રહ્યા છે. શરૂઆત ક્યાંથી કરી હતી આપણે કે તત્વ કોને કહે છે? તત્વ એટલે શું? જો પહેલો ક્વેશ્ચન શું હતો, તત્વ કોને કહે છે અથવા તત્વ એટલે શું? તો તત્ એટલે તે, જે પદાર્થની આપણે વાત ચાલે છે તે પદાર્થ, અને ત્વ એટલે એનો સ્વભાવ. તત એટલે તે, જે પદાર્થ, અને ત્વ એટલે એનો સ્વભાવ. જે પણ વિવક્ષિત પદાર્થ છે અથવા તો જે પદાર્થની જેની આપણે વાત કરી રહ્યા છે, એ પદાર્થનો જેવો સ્વભાવ છે તેને સમજવું, જે પદાર્થનો જેવો સ્વભાવ છે તેને સમજવું, તેને એમ કહેવાય કે તત્વનો નિર્ણય કર્યો. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણું પ્રયોજન હોય કે આપણે દૂધ ગરમ કરવું છે, બરાબર, આપણું પર્પઝ શું છે? દૂધ ગરમ કરવું છે. તો દૂધ ગરમ કરવા માટે શેનાથી ગરમ થશે? કયો એવો પદાર્થ છે જેને કારણે દૂધ ગરમ થઈ શકે? હીટ આપણને ક્યાંથી મળે? તો જે ફાયર છે, અગ્નિ છે, અગ્નિનો એવો સ્વભાવ છે કે એનાથી ઉષ્ણતા, હીટ મળે છે. અગ્નિનો સ્વભાવ શું છે? કે એનાથી હીટ મળે છે, એનાથી ઉષ્ણતા મળે છે. તો જે પદાર્થ છે એનો સ્વભાવ સમજીને એનું યુટિલાઇઝેશન કરે તો એનાથી આપણું પ્રયોજન સિદ્ધ થાય છે. આપણું પ્રયોજન શું હતું? આપણું પ્રયોજન હતું દૂધને ગરમ કરવું. તો દૂધને ગરમ કરવા માટે આપણને હીટ જોઈએ. તો હીટ માટે આપણે અગ્નિનો પ્રયોગ કર્યો. નોઈંગ ધ નેચર ઓફ ફાયર, એને કહેવાય તત્વનો સાચો નિર્ણય. બરાબર છે કે નહીં? હવે સપોઝ આપણને દૂધ ગરમ કરવું છે અને અગ્નિની બદલે આપણે પતરા નાખી દઈએ એમાં, અથવા અગ્નિની બદલે બરફમાં એને મૂકી દઈએ દૂધને, તો ગરમ થવાની બદલે ઠંડુ થઈ જશે અથવા કાંઈ જ નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જો તત્વનો નિર્ણય સાચો ન હોય તો જે આપણું પ્રયોજન છે એ પ્રયોજન સિદ્ધ થતું નથી. તત્વનો નિર્ણય સાચો ન હોય તો આપણું પ્રયોજન સિદ્ધ થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, મને હવે કહો કે આપણું પ્રયોજન છે દૂધને ગરમ કરવું. તો દૂધ ગરમ કરવા માટે સામેવાળો પર્સન એટલે મારે કઈ ડિગ્રીની જરૂરત પડશે? મારે ડોક્ટર થવું પડશે કે એન્જિનિયર થવું પડશે, કે પછી મારે સાયન્ટિસ્ટ થવું પડશે, મારે કાર્પેન્ટર થવું પડશે, કે પછી મારે બીકોમ કે એમબીએ, સીએ, ચાર્ટર એકાઉન્ટન્ટ થવું પડશે? ક્વેશ્ચન ખ્યાલ આવ્યો કે નહીં? જો દૂધને ગરમ કરવું હોય તો મારે કઈ ડિગ્રીની જરૂરત પડશે? આન્સર ઇઝ કે ઇટ ઇઝ ઇરરેલેવન્ટ. મારે દૂધ ગરમ કરવા માટે મને કઈ ડિગ્રી છે એનો કાંઈ ફરક પડતો નથી. એ અપ્રયોજનભૂત છે. ખ્યાલ આવે છે કે નહીં? અપ્રયોજનભૂત એટલે શું? કે એ ગમે તે ડિગ્રી હોય અથવા કોઈ ડિગ્રી ન બી હોય, કોઈ અંગૂઠા છાપ વ્યક્તિ પણ હોય, તો એ પણ અગ્નિ પર દૂધ મૂકીને દૂધને ગરમ કરી શકે છે કે નહીં? જેવું આપણું પ્રયોજન છે, જેવું આપણું કાર્ય છે, જે આપણું પર્પસ છે, એ પર્પસને અચીવ કરવા માટે જે એના રીઝન્સ હશે, જે એના માટે કારણ હશે, એ કારણ આપતા કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કારણને આપીએ તો કાર્ય થાય છે, અને જે જરૂરી કાર્ય છે કારણ છે એ કારણ ન આપતા કાર્ય નથી થતું. કોઈ બીજા કારણ આપતા કાર્ય થઈ જશે તો નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જે કારણથી કાર્ય થાય છે એને પ્રયોજનભૂત તત્વ કહેવાય છે, એ પ્રયોજનભૂત વસ્તુ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો એ જ વસ્તુ આપણે પરમાર્થમાં લઈએ છીએ, પરમાર્થમાં એટલે કે અહીંયા ધર્મમાં, મોક્ષ માર્ગમાં, આપણું અહીંયા પ્રયોજન શું છે દરેક જીવનું? શું દરેક જીવનું પ્રયોજન દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ કરવું છે કે ના? આપણું પ્રયોજન દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ કરવું નથી. તો આપણું પ્રયોજન શું છે? શું આપણું પ્રયોજન મોક્ષમાં જવું છે? જો ધ્યાનથી સાંભળ્યો, શું આપણું પ્રયોજન મોક્ષમાં જવું છે કે ના? આપણું પ્રયોજન મોક્ષમાં જવું પણ નથી. અચ્છા, તો શું આપણું પ્રયોજન સમ્યક દર્શન પ્રગટ કરવું છે કે ના? આપણું પ્રયોજન સમ્યક દર્શન પ્રગટ કરવું પણ નથી. અચ્છા, તો આપણું પ્રયોજન શું છે? દરેક જીવનું પ્રયોજન શું છે કે દરેક જીવનું પ્રયોજન છે સુખી થવું. સુખી થવું કે જો મોક્ષમાં જવું એ પ્રયોજન હોય તો તિર્યંચને અથવા નરક ગતિના નિગોદના જીવોને તો મોક્ષ શું છે ખબર જ નથી. એમને તો એટલું જ્ઞાન જ નથી કે સમજી શકે કે મોક્ષ શું છે. સમ્યક દર્શન પ્રગટ કરવું એ જો આપણું પ્રયોજન હોય તો એ તો જે જૈન ધર્મમાં જન્મ લીધો એને જ ખબર છે સમ્યક દર્શનનો મતલબ. જે અન્ય મનુષ્ય છે એ લોકોને પણ સમ્યક દર્શન શબ્દનો મતલબ નથી ખબર. તો પ્રયોજન તો એવું હોવું જોઈએ કે જે દરેક જીવ પર અપ્લાય થાય, બધા જ જીવોને લાગુ પડે. તો વિશ્વના બધા જ જીવો દરેક સમયે દુઃખી છે અને દુઃખ દૂર કરીને સુખી થવા માંગે છે. એના માટે જ્ઞાનના ક્ષયોક્ષમની જરૂરત નથી. નિગોદનો જીવ પણ દુઃખી છે અને સુખી થવા માંગે છે, દેવગતિના જીવો પણ દુઃખી છે અને સુખી થવા માંગે છે. ખ્યાલ આવે? તો જીવનું સાચું પ્રયોજન શું છે કે એને સુખી થવું છે. તો હવે ક્વેશ્ચન આવે છે કે સુખી થવા માટે પ્રયોજનભૂત તત્વ કયા, એટલે એવા કયા પદાર્થો છે જેનું સ્વરૂપ જાણવાથી જીવને દુઃખ દૂર થઈને સુખની પ્રાપ્તિ થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવા કયા પદાર્થ છે જે જાણીને જીવને દુઃખ દૂર થઈ અને સુખની પ્રાપ્તિ થઈ શકે છે? એને કહ્યું પ્રયોજનભૂત તત્વ. તત્વ એટલે શું? કોઈ પણ વસ્તુ જેની વાત ચાલે છે એ વસ્તુ અને એનો સ્વભાવ. તો એ તો સાધારણ થઈ ને, વિશ્વમાં અનંતાનંત પદાર્થો છે. એ અનંતાનંત પદાર્થોમાંથી બધાના સ્વભાવ જુદા જુદા છે. છ જાતના દ્રવ્યો છે ને, તો છ જાતના દ્રવ્યોના સ્વભાવ જુદા જુદા છે. પણ અહીંયા કયા દ્રવ્યનો શું સ્વભાવ એ કઈ અહીંયા સાયન્સ ચાલતું નથી. અહીંયા સાયન્સની વાત ચાલતી નથી, અહીંયા તો આપણા બેનિફિટની વાત ચાલે છે, અહીંયા બિઝનેસની વાત ચાલે છે. ખ્યાલ આવે છે? જ્યારે એક સાયન્સમાં ભણતા હોય ને તો જનરલ ભણીએ, જનરલ ભણીએ, જેવી રીતના કે સપોઝ સૂર્ય પૃથ્વીની આજુબાજુ અથવા પૃથ્વી સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે ગમે તે, અથવા તો લાઇટના રેઝ આમ આટલી સ્પીડથી ટ્રાવેલ કરે છે. હવે એનાથી આપણને શું ફાયદો? ખ્યાલ આવે છે કે એ તો જનરલ નોલેજ છે. અને જ્યારે આપણા પર્પઝની વાત ચાલતી હોય, જેવી રીતના બિઝનેસ અકાઉન્ટિંગની વાત ચાલતી હોય, એ તો આપણા પ્રોફિટની વાત કરે છે ને, એવી રીતના આ જ અધ્યાત્મ છે. સાત તત્વોનું સમજણ એ અધ્યાત્મની વાત છે. અધ્યાત્મ એટલે શું? કે જેનાથી આ જીવને, મારા જીવને ફાયદો થાય એ વાત ચાલે છે. આની પહેલાના જે બધા પાઠ આપણે ભણ્યા ને, છ વિશ્વ, આપણે દ્રવ્ય ગુણ પર્યાય, ચાર અભાવ, છઠ આવશ્યક, ઉપાદાન નિમિત્ત, આ તો વિશ્વના દરેકે દરેક પદાર્થ પર અપ્લાય થતા સામાન્ય નિયમો છે. વિશ્વના જેટલા પણ અનંતાનંત પદાર્થ છે બધા પર એ સામાન્ય નિયમો અપ્લાય થાય છે. હવે સાત તત્વની વાત આવતા, હવે મારા જીવની વાત ચાલે છે કે ભાઈ મારો જીવ દુઃખી છે તો આ દુઃખ દૂર કરીને સુખ કેવી રીતના પ્રાપ્ત કરી શકે, એ મારું પ્રયોજન, બરાબર? મારું પર્પસ દુઃખને દૂર કરવું અને સુખની પ્રાપ્તિ કરવી, બરાબર? તો ચાલો આવી જાઓ. તો એવા પ્રયોજનભૂત તત્વો કેટલા છે? એવા પ્રયોજનભૂત તત્વ સાત છે. કયા કયા સાત છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આપણે છેલ્લા એકાદ છેલ્લા બે ક્લાસથી આ સાત તત્વનું સ્વરૂપ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. એક પહેલા સાત તત્વની સામાન્ય પરિભાષા તો જાણીએ, બરાબર? તો એ સાત તત્વની પરિભાષા આપણે છેલ્લા ક્લાસ બે ક્લાસમાં ડિટેલમાં જોઈ લીધી. આપણે રિવિઝન કરીએ થોડું અને પછી આગળ વધીએ. તો જો જીવ દ્રવ્ય કોને કીધું? પહેલા જીવ દ્રવ્ય કોને કીધું? જીવ એટલે આત્મા, અર્થાત જે જાણે દેખે છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ કહેવાય છે, જીવ તત્વ કહેવાય છે. જીવ તત્વ કોને કહેવાય? કે જે જાણનાર દેખનાર છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ કહેવાય છે. પછી જીવને છોડીને બાકી બધા અજીવ, જીવને છોડીને બાકી બધા અજીવ, કે જેમાં જાણવું દેખવું નથી, એટલે જેમાં ચેતનાપણું નથી, જે સુખ દુઃખનો અનુભવ કરતા નથી, એ બધા જળ દ્રવ્યો, એ બધા અજીવ છે. તો અજીવમાં કયા કયા દ્રવ્યો આવી ગયા? કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ અને કાળ, અને સાથે પૂદગલ. પૂદગલ જે છે એ સ્પર્શસગંધવર્ણ વાળું એ રૂપી પદાર્થ છે, અને બાકીના ચાર ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ અરૂપી છે. અરૂપી છે પણ જ્ઞાન રહિત છે, માટે જડ છે, બરાબર? તો આ જે બે કીધા, જીવ અને અજીવ, એ બે તો દ્રવ્યરૂપ તત્વ કીધા. આપણે જોયું હતું ને લાસ્ટ ટાઈમ, દ્રવ્યરૂપ તત્વ એટલે શું? કે વિશ્વના જેટલા પણ અનંતાનંત દ્રવ્યો છે એ બધા દ્રવ્ય આ બે કેટેગરીમાં ક્લાસિફાય કરી નાખ્યા. કેવી રીતના આ બે કેટેગરી આવી? જો સૌથી પહેલું તો કે પર્પસ શું છે? પર્પસ છે, પર્પસ શું છે? આપણું પર્પસ છે સુખી થવું, બરાબર? આપણું પર્પસ શું છે? પર્પસ છે આપણું સુખી થવું. તો સુખી થવા માટે સુખ ગુણ કોની અંદર છે? સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ કોણ કરે છે? સુખ દુઃખનો અનુભવ તો જીવ દ્રવ્ય કરે છે. તો જીવ દ્રવ્યને જુદો પાડ્યો, અને બાકીના પાંચ કે જે સુખ દુઃખનો અનુભવ કરતા જ નથી, અથવા જેને સુખ દુઃખ સાથે કાંઈ પ્રયોજન જ નથી, તો એને સાઈડ પર કરી નાખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? બાકીના પાંચને કેમ એક કેટેગરીમાં નાખી દીધા? અજીવ નામક એને પણ જુદા જુદા કેમ ન રાખ્યા? પહેલા જયારે છ દ્રવ્યનું સ્વરૂપ સમજતા હતા ને, ત્યારે છ એ દ્રવ્યને જુદા જુદા રાખ્યા હતા, કેમકે એ બધાનો સ્વભાવ જુદો જુદો છે. એ બધાનો સ્વભાવ જુદો જુદો છે. ભલે જીવમાં જાણવું દેખવું ને સુખ દુઃખનો અનુભવ છે, પૂદગલ સ્પર્શ ગંધવર્ણ છે, ધર્મદ્રવ્ય ગતિ હેતુત્વ, અધર્મદ્રવ્ય સ્થિતિ હેતુત્વ, એવી રીતના બધાના સ્વભાવ જુદા જુદા છે ને. પણ અહીંયા હવે આપણું એમ્ફેસિસ, આપણું ફોકસ સેના પર છે? કે સુખી થવા પર. આપણું ફોકસ સેના પર છે? કે સુખી થવા પર. તો હવે જ્યાં સુખ ગુણ છે એને સાઈડ પર રાખ્યો, અને બાકીના બધાને એક કેટેગરીમાં અજીવમાં નાખી દીધા, બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એક બાજુ જીવ અને એક બાજુ અજીવ. એમાં પણ આપણે વિશેષ જોયું હતું લાસ્ટ ટાઈમ કે જ્યાં આપણા પર્સનલાઇઝ્ડ ચર્ચા આવે છે, જ્યાં પોતાના આત્માની ચર્ચા આવે છે કે મારે સુખી થવું છે, તો મારે સુખી થવું છે એમાં મારો સુખ ગુણ તો મારા જ આત્મામાં છે ને. મારો સુખ ગુણ તો આપણા મમ્મી પપ્પાના, ભાઈ બહેનના, આપણી વાઇફ કે દીકરાઓના સુખ ગુણમાં પણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો મારો સુખ ગુણ તો મારી અંદર છે, માટે મારા માટે, મારા સિવાયના બાકીના જે અનંતાનંત જીવ દ્રવ્યો છે ને, એ પણ મારાથી અન્ય છે. એટલે જ્યાં બાયફર્કેશન કરવું છે, તો એક બાજુ જીવ દ્રવ્ય રાખ્યો હતો અને એક બાજુ બાકીના પાંચ રાખ્યા હતા, બરાબર? હવે જ્યાં મારા સુખ ગુણની વાત આવે છે, તો બીંગ સેલ્ફિશ, બીંગ સેલ્ફ સેન્ટર્ડ ફોર માય સુખ, મારા જીવને જુદો રાખ્યો કે આ મારો જીવ અને મારા સિવાયના બાકીના બધા જીવ પણ આ કેટેગરીમાં. ખ્યાલ આવ્યો? આ જે બીજી કેટેગરી છે, એ બીજી કેટેગરી એનો મતલબ કે બધા જ પૂદગલ છે એવું નથી. ખ્યાલ આવે? હું જીવ એકલો અને બાકીના બધા પૂદગલ, એમ નહીં. આ બીજી કેટેગરી છે ને, કેચ ઓલ કેટેગરી છે. કેચ ઓલ એટલે શું? કે એની અંદર જીવ પણ છે, ઉદ્ગલ પણ છે, ધર્મ અધર્મ આકાશ ને કાળ બધા જ દ્રવ્ય છે, પણ એ મારા જીવથી અન્ય છે માટે મારાથી અજીવ છે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો, એવી રીતના આપણે બે દ્રવ્ય જોયા, પછી આપણે આગળ વધ્યા હતા, પછી આપણે જોયું આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. હવે એમાં શું જોયું હતું કે જીવ અને અજીવ એમાં તો છ દ્રવ્ય આવી ગયા, તો હવે બચ્યું શું? બચ્યું એ કે હવે જે આ જીવ છે, આ જીવની જે પર્યાય નિરંતર બદલ્યા કરે છે, તો જે સુખ દુઃખની અવસ્થા, એ સુખ દુઃખની અવસ્થા તો જીવની પર્યાયમાં છે ને, તો જીવની પર્યાયમાં છે તો વર્તમાનમાં દુઃખરૂપ અવસ્થા, એક ડેસ્ટિનેશન આપણું જે મોક્ષ, જે પૂર્ણ સુખરૂપ અવસ્થા, અને વચમાં એનો પાથ, ત્યાં પહોંચવાનો રસ્તો, મોક્ષ માર્ગ, તો એ આંશિક સુખરૂપ અવસ્થા. એમ કરીને જે પર્યાયરૂપ અવસ્થા છે એને જુદી પાડી, એને જુદી પાડી. ખ્યાલ આવ્યો કે નહીં? તો કયા કયા દ્રવ્ય કાઢ્યા? આશ્રવ, બંધ એ બે દુઃખરૂપ અવસ્થા, સંવર અને નિર્જરા એ અંશે સુખરૂપ અવસ્થા, અને મોક્ષ એ પૂર્ણ સુખરૂપ અવસ્થા. તો જો હવે એમાં આશ્રવ કોને કીધા હતા? કે જીવમાં જે વિકારી શુભાશુભ ભાવ, મોહ રાગ દ્વેષરૂપ ભાવો જે ઉત્પન્ન થાય છે, એ મોહ રાગ દ્વેષરૂપ જે અવસ્થા જીવમાં ઉત્પન્ન થઈ તેને ભાવ આશ્રવ કહેવાય છે. ઇન જનરલ એને આશ્રવ કહેવાય છે, પણ હવે એને ભાવ આશ્રવ શું કામ કીધા? કે જ્યાં જીવ સાથે રિલેટેડ અવસ્થા છે માટે એની સાથે ભાવ શબ્દ જોડી દીધો. હવે એની જ સાથે જે પૂદગલો છે, છે તો અજીવ તત્વ, ખ્યાલ આવે ને? પૂદગલો છે તો અજીવ તત્વ, પણ એ અજીવમાંના એક પૂદગલ, જરાક એક સ્પેશિયલ પૂદગલ છે જેને આપણે કર્મ કહીએ છીએ. એ કર્મની એવી વિશેષ દશા છે કે જ્યાં અહીંયા જીવને કઈ વિકારી ભાવો થાય છે કે નિર્વિકારી ભાવો થાય છે, તો ત્યાં કર્મમાં પણ એ જ જાતનું પરિણમન નિમિત્ત નૈમિત્તિક સંબંધી જોવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે શું કહ્યું હતું? કે એવો કો ઇન્સિડેન્ટલ સંબંધ કે જ્યાં જીવના આવા પરિણામ થયા તો ત્યાં કર્મોમાં પણ એવી જ અવસ્થા થાય છે. એવું કો ઇન્સિડન્સ બને છે આ સંસારમાં, તો કો ઇન્સિડન્સ બને છે માટે એને જરાક જુદા તારવ્યા અને એને અહીંયા વર્ણન કરે છે. જો એ કર્મ નામના જે પૂદગલ છે એ દ્રવ્ય તો અજીવમાં જ છે, પણ એની અવસ્થાઓ જેવી રીતના જીવની અવસ્થાને જુદી પાડીને, જીવ દ્રવ્ય તે જીવ તત્વમાં છે, અને જીવની વિકારી અને નિર્વિકારી અવસ્થાને આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષમાં નાખ્યા, એવી જ રીતે પૂદગલ દ્રવ્ય તો અજીવ તત્વમાં છે અને એની આ કર્મરૂપે બંધાવવાની ને છૂટવાની અવસ્થાઓ એને આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષમાં નાખ્યા અને એને દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, એવી રીતના દ્રવ્ય શબ્દથી એને સમજાવવામાં આવે છે. બરાબર? તો જો જ્યાં જીવને અહીંયા મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો થયા ત્યારે સાથે દ્રવ્ય કર્મનું આવવું, આવવું એટલે જીવ તરફ આવવું અને એની સાથે એક ક્ષેત્રાગાર રૂપે બંધાવવું, તો દ્રવ્ય કર્મનું, નવા દ્રવ્ય કર્મનું આવવું તેને કહેવાય છે દ્રવ્ય આશ્રવ. અહીંયા જીવમાં મોહ રાગ દ્વેષ આદિ ભાવોનું થવું અને ત્યાં નવા કર્મનું આવવું. તો નેચરલી પ્રશ્ન ઉઠે ને કે આ જે મોહ રાગ દ્વેષ આદિ ભાવ થયા એ કયા ભાવ થયા? સારા ભાવ થયા કે ખરાબ ભાવ થયા? એટલે કે શુભ ભાવ થયા કે અશુભ ભાવ થયા? તો જો અહીંયા કહે છે કે ગમે તે ભાવ હોય, શુભ ભાવ હોય તો એનાથી પુણ્ય કર્મ આવે છે અને અશુભ ભાવ હોય તો એનાથી પાપ કર્મ આવે છે. કેમ કે શુભ અને અશુભ તે બંને જાતના ભાવો એને અશુદ્ધ ભાવ કહેવાય છે. અશુદ્ધ ભાવ કેમ છે? કેમ કે બે ભાવથી કર્મનું બંધાણ થાય જ છે. એ બે ભાવ દુઃખરૂપ ભાવ જ છે. એ બે ભાવમાંથી કોઈ ભાવ પેલા અંશે સુખરૂપ ભાવ નથી, એ બે દુઃખરૂપ ભાવ છે. ખ્યાલ આવ્યો? જીવ જ્યાં દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત અથવા તો કોઈ ગરીબોને મદદ કરવી, કોઈ પ્રાણીઓની રક્ષા કરવી, ખ્યાલ આવે છે ને, કોઈ સમાજ સેવાના કાર્ય કરવા, આ બધા પુણ્યના ભાવ છે. એનાથી પુણ્ય કર્મ આવે છે. જો ભાવને શુભ ભાવ કહેવાય અને કર્મને પુણ્ય કર્મ કહેવાય, પણ આ તો ઘણી વાર ભાવોનું ડાયરેક્ટ કર્મ પર ઉપચાર આપીને પુણ્ય ભાવ કહી દેવામાં આવે છે. બરાબર? અચ્છા, સાથે મિથ્યાત્વ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, અથવા આપણે ઘરમાં ખાવા પીવાના, ટીવી આદિ જોવાના ભાવ, કોઈ આપણા નિયર અને ડિયર વન જો એના પર બહુ રાગ દ્વેષના ભાવ, આ બધા પાપ ભાવ છે. અને પાપ ભાવ કરવાથી પાપ કર્મ આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? પુણ્ય કરવા, શુભ ભાવ કરવાથી પુણ્ય કર્મ આવે છે અને અશુભ ભાવ કરવાથી પાપ કર્મ આવે છે. આવે છે ને, બેવ આવે છે એટલે બેવ આશ્રવના ભેદ છે. આ જે પુણ્ય અને પાપ છે ને, એ આશ્રવ અને બંધના ભેદ છે. એટલે આશ્રવના બે ભેદ, પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ. એવી રીતના બંધના પણ બે ભેદ, પુણ્ય બંધ અને પાપ બંધ, ખ્યાલ આવે છે? જો આગળ જોઈએ, જેવી રીતના જીવમાં મોહ રાગ દ્વેષ આદિ ભાવો ઉત્પન્ન થયા અને કર્મનું આવવું થયું, હવે એના પછી જીવ એ મોહ રાગ દ્વેષ ભાવોમાં જોડાઈ જાય છે, એમાં બંધાઈ જાય છે, એમાં નિરંતર રોકાઈ જાય છે. જો જીવને નવા નવા મોહ રાગ દ્વેષ ભાવો થયા કરે છે અને એની સાથે સાથે જે ભાવો એણે કર્યા તેમાં તે જોડાતો પણ જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના સમજો કે આપણને કોઈ એક વસ્તુ, કોઈ પણ એક ભાવ થયો કે મારે ચોકલેટ ખાવી છે, સમજો તો હવે ચોકલેટ ખાવાના ભાવ, જ્યાં સુધી ચોકલેટ મળે નહીં ત્યાં સુધી એ ભાવ થયા કરે છે કે નહીં? થયા કરે છે ને, નિરંતર. તો જ્યાં સુધી એ નિરંતર ભાવ થયા કરે છે અને જીવ એમાં ને એમાં રહ્યા કરે છે તો ત્યાં બંધ ભાવ થાય છે, ખ્યાલ આવે છે ને? જીવમાં મોહ રાગ દ્વેષ ભાવોનું ઉત્પન્ન થવું તે આશ્રવ, ભાવાશ્રવ, અને જીવનું મોહ રાગ દ્વેષ આદિમાં જોડાવું, બંધાવવું, રોકાઈ જવું તે ભાવ બંધ. એની સાથે સાથે નવા કર્મનું, પુણ્ય કે પાપરૂપ કર્મનું જીવમાં અહીંયા મોહ રાગ દ્વેષ ભાવનું ઉત્પન્ન થવું, ત્યાં સામે ઈ જ જાતના પુણ્ય કે પાપ ભાવ પાપ કર્મનું આવવું, તેને કહેવાય દ્રવ્ય આશ્રવ. અને જ્યાં જીવ અહીંયા મોહ રાગ દ્વેષ ભાવોમાં જોડાઈ ગયો તો ત્યાં તે કર્મનું પણ જીવ સાથે બંધાઈ જવું, તેને કહેવાય દ્રવ્ય બંધ, ખ્યાલ આવે છે? દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય બંધ. તો હવે આ જીવ આ બધી આ સાયકલથી છૂટે કેવી રીતના? આ તો નિરંતર પુણ્ય પાપ, નિરંતર પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ ભાવ ચાલ્યા જ કરે છે. તો જીવ એનાથી છૂટે કેવી રીતના? તો જો એનો ઉપાય આપણે જીનાગમમાં કહે છે. ઉપાય શું કહે છે? કે જ્યારે આ પુણ્ય અને પાપના ભાવો આવતા રોકાઈ જાય, અથવા જ્યારે જીવને મોહ રાગ દ્વેષના ભાવો આવતા અટકી જાય, એનો મતલબ શું? એ ક્યારે અટકે? એવું તો શું જીવ કરે તો એ મોહ રાગ દ્વેષ ભાવો આવતા અટકી જાય? કે એ જીવ જ્યારે પોતાના આત્માનો આશ્રય લે, આશ્રય લે એટલે શું? કે પોતાના જ આત્માને આ હું છું એમ કરીને જાણે, આ જીવ દ્રવ્ય હું છું એવી દ્રઢ શ્રદ્ધા લાવે અને એના અનુભવમાં જીવ લીન થઈ જાય. નિરંતર જીવ એ આત્માના જ ભાવોમાં, જો સૌથી પહેલા શું થાય કે જીવ પહેલા આત્માનો વિચાર કરે, બરાબર? એ આત્માનો વિચાર કરે, આત્માનું સ્વરૂપ એને સમજાય, શાસ્ત્રમાંથી જે સ્વરૂપ વાંચ્યું હોય એ સ્વરૂપ વાંચીને એનો વિચાર કરે, અને સાથે સાથે અહીંયા પોતે આત્મા પણ છે ને, પોતે આત્મા છે ને, એટલે અહીંયા એ ભાવો એને અનુભવમાં બી આવે છે, તો એનો વિચાર પણ કરે છે ને અનુભવમાં બી આવે છે, અને સાથે સાથે કોરિલેટ કરતો જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? કે ભાઈ હું જીવ છું એવું શાસ્ત્રમાં કીધું છે ને, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું, તો અહીંયા પણ વિચાર કરે, અરે અહીંયા તો જીવને જીવ પદાર્થ કીધો છે તો જીવમાં જ્ઞાન હોવું જોઈએ. આ તો જો મને પણ જ્ઞાન છે, મને પણ જ્ઞાન તો થાય છે કે નહીં? આ બધું વસ્તુ જણાય છે મને, તો એનો મતલબ મારામાં પણ જીવના લક્ષણો છે, બરાબર? પછી બીજી વસ્તુ કમ્પેર કરે, ભાઈ જીવને સુખ દુઃખનો અનુભવ થાય છે, અરે મને પણ તો સુખ દુઃખનો અનુભવ થાય છે કે નહીં? જો કંઈક કાંટો વાગી જાય તો દુઃખનો અનુભવ થાય છે, અથવા બાકી બધું આમ વ્યવસ્થિત હોય, કાંટો નીકળી જાય તો સુખનો અનુભવ થાય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આ સુખ દુઃખનો અનુભવ તો મને બી થાય છે, અને એમાં જીવને થાય છે એમ લખ્યું છે, એનો મતલબ હું જીવ છું એમ કરીને એને દ્રઢ નિશ્ચય થાય, અને જીવ પછી એના અનુભવમાં ડૂબી જાય. તો જ્યારે આવી અવસ્થા જીવને થાય છે, સૌથી પહેલી વાર થાય એકાદ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે જ થાય, થોડાક સમય માટે. જ્યાં આવી અવસ્થા જીવને થાય છે ત્યાં એને પૂર્ણ રાગ દ્વેષ રહિતના શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે. શુદ્ધ ભાવ એટલે શું? કે જીવને પોતાનો જેવો આત્મ સ્વભાવ છે, આત્મ સ્વભાવને અનુસાર જ એ જીવને પર્યાયમાં ભાવ ઉત્પન્ન થાય છે. શાંતિ શાંતિ શાંતિ, સુખ સુખ સુખ, એ જાતનો ભાવ એને પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એ સમય માટે જીવને મોહ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન જ નથી થતા. એને એમ કહેવાય કે નવા મોહ રાગ દ્વેષના ભાવોને રોક્યા. ખ્યાલ આવે છે કે નહીં? જે ઓલા ભાવો ઉત્પન્ન જ ન થાય એને એમ કહેવાય કે એ ભાવોને રોક્યા. તો જ્યાં એવા એ ભાવો રોકાય છે ત્યારે જીવને સંવર થયું એમ કહેવાય છે. સંવરના ભાવ, શુદ્ધ ભાવ થયા એમ કહેવાય છે. તો જ્યાં જીવને આવા શુદ્ધ ભાવ થયા એટલે કે મોહ રાગ દ્વેષના ભાવો અટકી ગયા તો એને ભાવ સંવર કહેવાય છે. અને જ્યાં મોહ રાગ દ્વેષના ભાવો અટકી ગયા તો સામે કર્મનું આવવું પણ અટકી ગયું. કેમ કે કર્મનું આવવું અને જીવના ભાવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો, તો કર્મનું આવવું પણ અટકી ગયું તો એને દ્રવ્ય સંવર કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જ્યાં જીવને આવા ભાવ થયા તો એકવાર જે જેને રસ ચાખી લીધો ને, આત્માના આનંદનો રસ એને ચાખ્યો જીવે, તો હવે જીવ નિરંતર પોતાના આત્માના આનંદનો રસ ચાખવાની કોશિશ કરે છે. તો નિરંતર એને એમ થાય છે કે હું મારા આત્મામાં ડૂબી જાઉં. નિરંતર કોશિશ કરે છે, પ્રયાસ કરે છે અને પ્રયાસમાં એને સફળતા પણ મળે છે. તો નિરંતર વારે ઘડીએ એ આત્માના આનંદમાં ડૂબે છે અને વારે ઘડીએ પેલા મોહ રાગ દ્વેષ ભાવોનું આવવું અટકી જાય છે, ભલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે જ અટકે છે. અને જેવો આત્માનો એ આનંદનો અનુભવનો સમય પૂરો થાય અથવા એની કડી તૂટી જાય તો પાછા મોહ રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થઈ જાય છે અને પાછું કર્મનું આવવું ચાલુ થઈ જાય છે. પણ જેવું પહેલા તીવ્રતાથી આવતા હતા હવે એવી તીવ્રતાથી હવે નથી આવતા. કેમ કે જીવની માન્યતામાં આખો ફેર પડી જાય છે અને માન્યતામાં ફેર પડી જાય છે તો જે પેલા અનંતતાનું બંધી આદિ બધા આવતા હતા ને, એ બધા અટકી જાય છે. એમ કરતા કરતા જીવને વધારે ને વધારે આત્માનો આનંદ એમાં વધારે ને વધારે ડૂબતો જાય છે તો જીવને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે એટલે એનો મતલબ મોહ રાગ દ્વેષ ભાવનું ઘટવું થાય છે. તો નવા કર્મ આવવા તો અટક્યા જ, જૂના કર્મ જે હતા એ પણ ખરવાના ચાલુ થઈ જાય છે. ખ્યાલ આવે? આખું આખું આખો ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો. પહેલા ટ્રેન્ડ શું હતો? જીવ મોહ રાગ દ્વેષના ભાવો કરે ને નવું બંધાતું જાય છે અને દર સમય પાછા જે કર્મનો ઉદય આવે એ પ્રમાણે ફરતા જાય છે, ઉદય આવતો જાય છે. અને અહીંયા તો શું ટ્રેન્ડ આવ્યો કે જીવના મોહ રાગ દ્વેષ ભાવો જ અટકતા ગયા અને પાછી શુદ્ધિની વૃદ્ધિ થતી ગઈ. એટલે પેલો કર્મનો ઉદય ચાલુ છે તો છે જ, પણ એના સિવાય પણ અહીંયા જૂના ખરવા લાગ્યા. તો જ્યાં આ શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેને ભાવ નિર્જરા કહેવાય છે અને જૂના કર્મનું ફરી જવું થાય છે તેને દ્રવ્ય નિર્જરા કહે છે. આમ કરતા કરતા એક અવસ્થા એવી આવે છે કે જીવ હવે પોતાના આત્મામાં અનંત કાળ માટે ડૂબી જાય છે. એક જેવો ડૂબ્યો આત્મામાં કે એવો ડૂબ્યો કે હવે નીકળતો જ નથી જીવ એમાંથી બહાર. એને આત્માના આનંદમાંથી બહાર આવવાનું મન જ નથી થતું. અને જ્યાં એવી અવસ્થા આવે છે એને પૂર્ણ શુદ્ધ અવસ્થા અથવા એને મોક્ષ દશા કહેવાય છે. એ મોક્ષ દશાને ભાવ મોક્ષ કહેવાય છે. અને સામે જે કર્મ હતા એનું પૂર્ણ રૂપે ખરી જવું, બધા જ દૂર થઈ જવા, એને દ્રવ્ય મોક્ષ કહેવાય છે. બરાબર? આ રીતે આપણે સાત તત્વનું સ્વરૂપ જોયું. આ સાત તત્વ શું છે ફરીથી યાદ કરીએ જ્યાંથી શરૂઆત કરી હતી, કે જીવનું પ્રયોજન છે સુખી થવું અને સુખી થવા માટે જે મોસ્ટ એસેન્શિયલ વસ્તુ જેને જાણવી જરૂરી છે તેને પ્રયોજનભૂત તત્વ કહેવાય છે. બોલો, એ જાણવું જરૂરી છે કે નહીં કે દુનિયા ગોળ છે કે ફ્લેટ છે? અત્યારના જેની વાત ચાલે છે એ એંગલથી વાત કરજો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા અથવા સુખી થવા માટે જે મોસ્ટ એસેન્શિયલ વસ્તુ છે એ આ સાત તત્વ છે. એના સિવાય પેલી દુનિયા ગોળ છે કે ફ્લેટ છે એ જાણવું જરૂરી નથી, એ પ્રયોજનભૂત નથી. ખ્યાલ આવે છે કે નહીં? બોલો, અમેરિકામાં કયો પ્રેસિડેન્ટ આવશે નેક્સ્ટ? ટ્રમ્પ ચૂંટાઈને આવશે કે બાઇડન ચૂંટાઈને આવશે? કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે અથવા સુખી થવા માટે, મારા સુખી થવા માટે ત્યાં ગમે તે પ્રેસિડેન્ટ આવે એ મારા માટે પ્રયોજનભૂત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ પ્રયોજનભૂતની ચર્ચા સમજાય કે નહીં? પ્રયોજનભૂત એટલે શું? કે એવી વસ્તુ કે જે જાણવી કમ્પલસરી છે, કમ્પલસરી, અને એ જાણીને જીવને મોક્ષ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય જ છે, અને એ જાણ્યા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જે વિચાર કરો, મહાવીર ભગવાનના ભાવમાં, સિંહના ભાવમાં જે મહાવીર ભગવાનને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, તો સિંહને સાત તત્વના નામ યાદ હતા કે નહીં? આ સાત તત્વ જે કીધા એમાં સાત તત્વનું નામ યાદ રાખવું પડશે એમ ક્યાંય આવ્યું? એમ પણ ક્યાંય નું આવ્યું? ખ્યાલ આવે છે કે નહીં? આ જે સાત તત્વ છે એનો જે ભાવ, એનો જે સ્વરૂપ, એ સ્વરૂપ જે ભાવ જેને અંતરમાં બેસી ગયું એને સમ્યક દર્શન થાય જ છે. બોલો, એ સિંહના ભાવમાં એ સિંહને પેલા બે મુનિરાજ જે આકાશમાંથી અવતરિત થયા એમણે શું ઉપદેશ આપ્યો હશે? એણે એમ કીધું હશે કે હે સિંહ, સાત તત્વો હોય છે વિશ્વમાં, જીવ અજીવ આશ્રવ બંધ, એ સાત તત્વના નામ તું યાદ કરી લે તો તને સમ્યક દર્શન થશે, એમ કીધું હશે? એમ નો કીધું હોય. એને તો શું કીધું હશે? હે જીવ, તું તો ભગવાન છે ને, તું તો પરમાત્મા છે ને. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જીવ અંદરમાં વિચાર કરતો થયો, ત્યારે આ તો હું તો સિંહ છું ને, અને આ મને પરમાત્મા કહે છે, એવું તો શું છે? અને ત્યાં વિચાર કરતા કરતા, અરે આ જીવ જુદો અને આ શરીર આદિ પૂતગલ બધા જુદા, આ હરણ જેનો મેં શિકાર કર્યો એ જુદું, ને આ સિંહનું મારું શરીર જુદું, આ તો જે જાણનાર દેખનાર પદાર્થ છે એ હું છું, આ જે મારા રાગ દ્વેષના ભાવ છે એ મારા નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ તો મારી એક સમયની પર્યાય છે, એને હટાવો. અને આ જીવ નામક સ્વભાવ, એમ કરીને સ્વભાવમાં ડૂબી જાય તો એને સંવર પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સાત તત્વ કોને કહેવાય? વિચાર કરવા લાયક વસ્તુ છે ને, કે આપણે જે અત્યાર સુધી ભણીને આવ્યા, આ પ્રશ્નોત્તરમાળાની જ વાત કરીએ તો આપણે તો કેટલા મોટા મોટા સિદ્ધાંત ભણી લીધા. દ્રવ્ય ગુણ પર્યાય, ચાર અભાવ, એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરતું નથી, ષટકારક, દરેક પર્યાય પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે, ઉપાદાન નિમિત્ત, એક દ્રવ્ય પોતાની જ પર્યાયનું કાર્ય કરે છે, અન્ય દ્રવ્યની પર્યાયનું કાર્ય નથી કરતું. આટલા બધા સિદ્ધાંતો આપણે શીખીને આવ્યા, જ્યારે પેલા સિંહને આમાં કંઈ ખબર હતી? સિંહને તો કંઈ ખબર નથી ચાર અભાવ કોને કહેવાય, ષટકારક કોને કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ જો કહેવાનો મતલબ શું છે, આ જે ચાર અભાવ, ષટકારક આદિ બધું આપણે સમજ્યા, એ શેના માટે સમજ્યા હતા? ઇવેન્ચ્યુઅલી એના માટે સમજ્યા હતા કે આ હું આત્મા છું અને મારું સુખ ઉત્પન્ન કરવાની ક્ષમતા કોઈ અન્ય દ્રવ્યમાં નથી, મારી પર્યાયમાં જ પોતાના ષટકારકથી થાય છે, અને જીવ જ એ પોતાના જ ઉપાદાનથી એને કરી શકે. આ બધું સમજવા માટે થઈને એ સિદ્ધાંતો આપણે ભણ્યા હતા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આના પર વિચાર કરજો કે જીવને કેટલું બેર મિનિમમ જાણવાની જરૂરત છે જેનાથી પણ એ સમ્યક દર્શનની પાત્રતા માટે લાયક છે. તો શું હવે આપણે બીજું કાંઈ ભણવાની જરૂરત નથી? ચલો, પાઠશાળાને બધું બંધ કરી દો, આપણે ખાલી સાત તત્વ એના નામ જાણી લીધા, હું જીવ છું એ જાણી લીધું, બસ હવે આખો દિવસ આમ માળા ફેરવીએ, જીવ અજીવ આશરો બન, એનો જ વિચાર કરતા રહીએ, એની ધૂનમાં રહીએ, ભક્તિ પણ એમ જ કરીએ, જીવ અજીવ આશરો બન એમ કરીને, એમ નહીં. આ સમજણનો માર્ગ છે, આપણો જૈન ધર્મ શેનો માર્ગ છે? આ સમજણનો માર્ગ છે. જ્યાં સુધી જીવને પોતાના આત્મા વિશેની સમજણ બરાબર ન આવે, એને વ્યવસ્થિત, એને જે આ બધા સિદ્ધાંતો કેવી રીતના કાર્ય કરે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, જીવને પોતામાંથી જ સુખ કેવી રીતના ઉત્પન્ન થાય, આ આખી બધી સમજણ એને જ્યાં સુધી ન કેળવાય ત્યાં સુધી આપણો જ્ઞાનનો ક્ષયોક્ષમ, મનુષ્યનો જ્ઞાનનો ક્ષયોક્ષમ જોરદાર છે ને, તો જોરદાર છે તો એને અલગ અલગ પદ્ધતિથી, અલગ અલગ સિદ્ધાંતથી, અલગ અલગ શાસ્ત્રના માધ્યમથી જીવને ઘૂમી ફરીને આપણને ક્યાં લઈ આવે છે કે હું જીવ છું અને મારામાં જ્ઞાન સ્વભાવ છે અને હું બસ જ્ઞાનથી આનંદને ભોગવું છું, એ બધેથી ફરીને ત્યાં જ લઈ આવશે. પણ જ્યાં સુધી આ સિદ્ધાંત ન સમજાય ત્યાં સુધી આપણા ક્ષયોક્ષમને એને યોગ્ય વિષય, જે આપણી બુદ્ધિ છે ને, તો એને અકોર્ડિંગલી એને ટોપિક્સ પણ જોઈએ અને એના માટે જુદા જુદા સિદ્ધાંતથી આપણને સમજાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે આગળ વધીએ કે આ મેઇન વસ્તુ ક્યાં આવીને અટકે છે, કે આ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી અથવા તો આપણું જે પ્રયોજન છે સુખી થવું, તો એ સુખી થવા માટે બેર મિનિમમ વસ્તુ કેટલી જોઈએ, બરાબર, જેની ચર્ચા આપણે હમણાં કરી રહ્યા છે. તો આ સાત તત્વ જ કેમ કીધા? કોઈને પ્રશ્ન થાય ને કે ભાઈ સાતની બદલે આઠ કેમ નો કીધા અથવા છ કેમ નો કીધા, થોડું હજી સિમ્પ્લિફાય કરવું જોઈએ કે નહીં? થોડું હજી સિમ્પ્લિફાય કરી નાખવું જોઈએ. અચ્છા, ઘણી વાર વિચાર આવતો હશે કે નહીં? વિચાર કરો, જે વિચાર કરે ને એને આવો વિચાર આવે કે આશ્રવને બંધ બે જુદા શું કામ કીધા? એક જ કહી દેવું હતું. ચલો, જીવ તો સમજાય છે કે ભાઈ જેને સુખી થવું છે એ સુખી થનાર પદાર્થને તો જાણવો જ પડશે ને, એટલે જીવને જાણવો પડશે, ચલો એ તો સમજાય, બરાબર. પછી જેનાથી દૂર થઈને સુખી થવું છે, કે વિશ્વમાં ડિસ્ટ્રેક્શન પણ ઘણા બધા છે, જેને હું મારું માનીને દુઃખી થઈ રહ્યો છું અને જેને મારું નહીં માનવાથી હું સુખી થઈ શકીશ, તેવા અજીવ પદાર્થને પણ જાણવા પડશે કે ભાઈ એ મારું નથી એમ પણ જાણવું પડશે ને. તો ચલો, અજીવને પણ જાણવું પડશે, એ તો સમજ્યા. હવે મારામાં જે મોહ રાગ દ્વેષના ભાવો થાય છે, એકચ્યુઅલી દુઃખ શું છે? એકચ્યુઅલી દુઃખ શું છે કે જીવને જે મોહ રાગ દ્વેષના ભાવો વર્તમાનમાં થઈ રહ્યા છે, તે મોહ રાગ દ્વેષના ભાવો થતી વખતે જે આકુળતા ઉત્પન્ન થાય છે ને, અંદરથી જાણે અગ્નિ બળતી હોય ને એવું લાગે. તો એ જે મોહ રાગ દ્વેષના ભાવો જીવને થઈ રહ્યા છે, એ ભાવો જ દુઃખ છે કે નહીં? તો એ મોહ રાગ દ્વેષના ભાવો તો આશ્રવમાં કહી દીધા, કરો બંધમાં નવું શું કીધું? તો બંધની શું જરૂરત હતી? પણ જો એ ખાલી મોહ રાગ દ્વેષના નવા નવા ભાવો થયા કરે છે એવું નથી. જો નવા નવા થયા જ કરતા હોય તો જાણે દર સમય એમ જીવને નવી નવી જ વસ્તુ એના પર એમ કે બોમ્બાર્ડ થયા કરે, એવું નથી. કોઈ એક નવી વસ્તુ થઈ અને એમાં પાછું જીવ થોડીક વાર રોકાય છે, પછી કંઈક બીજો નવો વિકલ્પ આવે જીવને, પછી એમાં રોકાય છે. ખ્યાલ આવે? જે પેલું નાનું બાળક હોય ને, એ નાનું બાળક ખૂબ રડતું હોય તો એને ચૂપ કેવી રીતના કરાવાય? જેવી રીતના એ નાના બાળકને સમજો કે એને પેલું કંઈક પોઈન્ટેડ વસ્તુ હોય ને, એ પોઈન્ટેડ વસ્તુ આપણા ઘરમાં ડેકોરેશન તરીકે હોય, સમજો ડેકોરેશન તરીકે કોઈ કાચની વસ્તુ હોય અને એ બાળકને જોઈએ છે, તો આપણે કેમ ન આપવી હોય? કેમ કે કાચની વસ્તુ કદાચ વાગી જાય, લોહી બોઈ નીકળી જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે એને એ વસ્તુથી એને દૂર કરવા માટે શું કરવું પડે? તમે એને સમજાવો કે ભાઈ બેટા આ કાચની વસ્તુ છે, આનાથી તને આમ થશે તેમ થશે, તો એ બાળકને સમજાય? ન સમજાય કે નહીં? તો એનાથી દૂર કરવા માટે એને શું કરવું પડે? એને તમારે બીજું ઉપાય આપવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બીજા ટોયને કારણે શું થાય કે એનું ધ્યાન પેલી વસ્તુથી ડિસ્ટ્રેક્ટ થાય અને બીજી વસ્તુમાં જોડાઈ જાય. હવે બીજી વસ્તુમાં એનું ધ્યાન જોડાઈ ગયું એટલે થોડોક વખત તો એની સાથે રમશે કે નહીં? એ થોડોક વખત એની સાથે રમશે ત્યાં સુધી આને આપણે દૂર કરી દઈએ છીએ, પછી એનાથી કંટાળી જાય, પછી એને શું કરવું પડે? હવે જ્યારે ઓલા ટોયથી કંટાળી જાય અને કદાચ એને ઓલી કાચની વસ્તુ પાછી યાદ આવે, તો હવે શું કરવું પડે? હવે એને ત્રીજું ટોય આપવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? બાળકને એન્ગેજ કરવા માટે શું કરવું પડે? એને નિરંતર નવી નવી વસ્તુમાં એને એન્ગેજ કરવું પડે. પણ નિરંતર નવી નવીમાં કરવું પડે છે એટલું જ નહીં, એ થોડીક વખત તો એમાં જોડાયેલો રહે છે. એને કોઈ એક ટોય આપો તો એમાં એનું ધ્યાન થોડી વખત જોડાયેલું રહે, તો એ જોડાયેલું જ્યાં સુધી રહે છે ને એમાં એનું જીવ બંધાયેલો છે. એ ભાવને સમજાવવા માટે આ બંધ તત્વને સમજવું પણ જરૂરી છે. કેમકે જેવો તે બાળક એવા મિથ્યા દ્રષ્ટિ જીવ. જેવી રીતના પેલા બાળકને કોઈ રમકડામાં વારે ઘડી એની ઈચ્છા થયા કરે છે, એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિ જીવને બહારના જે પૂતગલ રૂપ પદાર્થો છે ને એની એને નિરંતર ઈચ્છાને વાંછા રહ્યા કરે, મને આ જોઈએ, મને આ જોઈએ એમ કરીને નિરંતર કોઈક ને કોઈક વસ્તુમાં જીવ એની પાછળ ડૂબેલો રહે છે. હવે એને એ વસ્તુ મળી જાય તો થોડાક વખત તો બાળક રમે રમકડા જેવી રીતના એની સાથે રમે, પછી એનાથી કંટાળી જાય એટલે પછી હવે મને બીજી વસ્તુ જોઈએ છે. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવનો જેવી બાળકની બુદ્ધિ હોય ને, બાળકની બુદ્ધિને શું કહેવાય, બાળક બુદ્ધિ છે સાવના, એનો ઓછો ક્ષયોક્ષમ હોય, એવું મિથ્યા દ્રષ્ટિ જીવનું છે, જરાય ગંભીરતા નથી અને સાવ ચંચલ બુદ્ધિ છે. માટે એને સમજાવવા માટે આશ્રાઓ અને બંધને સમજવું જરૂરી છે. જીવના ઉત્પન્ન થતા મોરા દ્વેષના ભાવોને સમજવા પડશે તો એને દુઃખરૂપ જાણશું, અને પાછો જીવ એનામાં જોડાયેલો રહે છે એ સમજશું તો એ મેકેનિઝમ સમજશું ને કે કેવી રીતના એ કામ કરે છે. બરાબર? અચ્છા, તો હવે ચલો એને દૂર કેવી રીતના કરવા, કે જ્યારે જીવ પોતાના આત્મામાં જોડાય છે, પોતાના આત્માનો અનુભવ કરે છે, તો એ મોહ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન જ નથી થતા, અને જ્યારે ઉત્પન્ન નથી થતા તો એને સંવર ભાવ કહેવાય છે, અને એ સંવર જ સુખરૂપ અવસ્થા છે. તો જે દુઃખને દૂર કરીને સુખ પ્રગટ કરવું છે તો એ અવસ્થાને પણ તો સમજવી પડશે કે નહીં? અચ્છા, હવે એ અવસ્થાને સમજી હવે ત્યાંથી પૂર્ણ સુખમાં કેવી રીતના જવાય, તો પૂર્ણ સુખ ક્યાં છે ડેસ્ટિનેશન પણ તો સેટ કરવું પડશે ને, એટલે મોક્ષ પણ સેટ કરવું પડશે. તો અહીંયાથી લઈને મોક્ષ સુધી પહોંચવા માટે શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતના થાય છે એ બતાવવા માટે નિર્જરા પણ સમજવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? માટે કોઈ પણ જીવને દુઃખમાંથી સુખના પ્રયોજન સુધી પહોંચવું હોય તો આ સાત કહેલા તત્વ એ જ પ્રયોજનભૂત છે. સાતના છ નહીં અને સાતના આઠ નહીં. ખ્યાલ આવે છે ને? આ જે પુણ્ય અને પાપ કીધા એ આ સાતમાં જ તમે ઇન્ક્લુડેડ સમજજો, કેમકે એ છેવટે છે તો આશ્રમને બંધના જ ભેદ ને, એને જુદા પાડીને કહો તો નવ પદાર્થ કહો, અને એને ઇન્ક્લુડ કરીને કહો તો સાત તત્વ કહો, બંને એક જ વસ્તુ છે. બરાબર? જો હવે એ આપણે આ બુકમાંથી વાંચીએ છીએ જેની ચર્ચા આપણે કરી. જો જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું પડશે, દેખાડવું જોઈએ. બરાબર? જે આત્માની અવસ્થા શુદ્ધ કરવી છે, જે આત્મામાં સુખ ઉત્પન્ન કરવું છે, એને તો સમજવું જ પડશે ને. તેથી જીવ તત્વ પ્રથમ કહ્યું, સૌથી પહેલું શું કીધું, જીવ તત્વ કીધું. બરાબર? પછી જે તરફના લક્ષ્ય અશુદ્ધતા અર્થાત વિકાર થાય છે તેનું નામ આવવું જરૂરી છે. હવે આ જીવ દુઃખી કોને કારણે થાય છે, કોને કારણે એટલે કઈ સામેવાળા પદાર્થ આવીને આપણને દુઃખી કરતા નથી, પણ જીવ પોતે એના તરફ જોઈ જોઈને જીવ દુઃખી થાય છે. ખ્યાલ આવ્યો ને? તો એ બીજા કયા પદાર્થો છે, એ અજીવ છે, અર્થાત વિકાર થાય છે તેનું નામ જાણવું જરૂરી છે, તેથી અજીવ તત્વ કહ્યું. બરાબર? હવે આગળ, હવે અશુદ્ધ દશામાં કારણ કાર્યનું જ્ઞાન કરવા માટે આશ્રવ અને બંધ તત્વ કયા? જો આનો શું મતલબ, જ્યારે જીવ પર પદાર્થ તરફ દ્રષ્ટિ કરીને દુઃખી થાય છે તો એ જીવનું એ તરફ જોવું તે કારણ, અને જીવમાં જે મોહ રાગ દ્વેષ આદિ ભાવો ઉત્પન્ન થયા એનું કાર્ય. ખ્યાલ આવ્યો ને? જીવનું પર તરફ લક્ષ્ય કરવું એ કારણ, અને એને કારણે જીવમાં મોહ રાગ દ્વેષ ભાવોની ઉત્પત્તિ થવી તે કાર્ય. કાર્ય તે આશ્રવ. ખ્યાલ આવ્યો? અને એનું કારણ એ મોહ એટલે મિથ્યાત્વ. ખ્યાલ આવ્યો? તો જો એ કારણ કાર્યનું જ્ઞાન કરવા માટે આશ્રવ અને બંધ તત્વ કયા? એટલે જેવી રીતના આપણે પહેલા કહ્યું ને કે જે ભાવોને કારણે જીવ દુઃખી થાય છે એવા મોહ રાગ દ્વેષના ભાવો તો સમજવા પડશે ને, અને એમાં જીવ વારે ઘડીએ ડૂબી જાય છે, જોડાઈ જાય છે, માટે બંધ પણ સમજવું પડશે. પછી જો આગળ શું કહે છે, એ કયા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ. એ કયા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ કે ભાઈ હવે સુખ કેવી રીતના પ્રગટ થઈ શકે. બરાબર? અને મુક્તિનું કારણ તેજ થઈ શકે જે બંધ અને બંધના કારણથી ઉલટા પ્રકાર હોય. જે ભાવ આશ્રવ અને બંધ એટલે કે જે દુઃખની ઉત્પત્તિ એનાથી ઊંધા હોય, જેનાથી સુખની ઉત્પત્તિ થઈ શકે, તે ભાવ એને પણ તો જાણવા પડશે કે નહીં? માટે સંવર અને નિર્જરા પણ જાણવા જરૂરી છે. તો આશ્રવ બંધ જાણ્યા અને સંવર નિર્જરા જાણ્યા. હવે જો મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે બંધ અને બંધના કારણથી ઉલટા પ્રકારે હોય, તેથી આશ્રવનો નિરોધ થવો તે સંવર તત્વ કહ્યું, અને અશુદ્ધતા વિકાર નીકળી જવાના કાર્યને નિર્જરા કર્યું. બરાબર, મોહ રાગ દ્વેષ ભાવ જે ઉત્પન્ન થતા હતા એ ન થયા અને જીવને હવે શાંતિ પ્રગટ થઈ, માટે તેને સંવર કીધું. અને એ શાંતિ હવે વારે ઘડીએ ઉત્પન્ન થયા કરે, એમાં ને એમાં જીવ ઊંડો ઉતર્યા કરે, શુદ્ધિની વૃદ્ધિ થયા કરે, તો તેને નિર્જરા તત્વ કહ્યું. બરાબર, અને આગળ હવે જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષ તત્વ છે. જીવ જ્યારે અત્યંત સુખી થઈ જાય, શુદ્ધ એકદમ પ્યોર સુખી થઈ જાય, તો તેને મોક્ષ દશા કહે છે. ખ્યાલ આવે છે? આ રીતે આપણને શું કહ્યું અહીંયા કે તત્વ કયા છે? તો આ સાત તત્વ જે છે તે તત્વ છે. અને સાત જ કેમ છે? કેમ કે આ સાત જ જાણવા પ્રયોજનભૂત છે. સાત થી એક વધારે જાણવાની જરૂરત નથી, અને સાત થી એક ઓછું જાણશો તો કામ થશે. એ રીતે આખું આપણને દુઃખથી સુખ સુધી લઈ જવાનો માર્ગ આપણને કયો. બરાબર, જો આગળનો એક પ્રશ્ન પણ આપણે જોઈએ છે, જો આ એને લાગતો જ પ્રશ્ન છે એટલે આપણે સાથે લઈએ. જો શું કહે છે ફોર્થ ક્વેશ્ચન, જો જીવ અને અજીવ એ બંને દ્રવ્યો એકાંતે એટલે કે સર્વતા પરિણામી જ હોય, તો સંયોગ રૂપ પર્યાય એક જ પદાર્થ સિદ્ધ થાય. જો આ શું કહે છે આપણે સમજીએ. અહીંયા શું કહે છે કે જીવ અને અજીવ એ બે પદાર્થ છે. બરાબર, અને તમે ઉપર શું કીધું કે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે સાથે કર્મનું આગમન થઈને કર્મ જીવ સાથે બંધાય છે. તો માટે સંયોગ રૂપ અવસ્થા થઈ ને, કે કર્મનું આવવું અને જીવ સાથે બંધાવવું. તો અહીંયા શું કહે છે કે જો જીવ અને અજીવ બંને દ્રવ્યો એકાંત પરિણામી જ હોય. એકાંત પરિણામી જ હોય એટલે કે જીવ પરિણમ્યો અને કર્મનું બંધાયું, એકાંત ઈ રીતે જ થાય. તો જે સંયોગ રૂપ પર્યાય થઈ, જીવ અને અજીવની સંયોગ રૂપ પર્યાય થઈ, એમ થઈને એક જ દ્રવ્ય થઈ જાય. જીવને પૂતગલ ભળી ગયા ને, બે મિક્સ થઈ ગયા, મળી ગયા, તો એક જ પદાર્થ સિદ્ધ થઈ જાય. અને જો તેઓ સર્વતા અપરિણામી જોય, તો જીવને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થ સિદ્ધ થાય. અને જો તમે એમ કહો કે ના 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 એમ નહીં, જીવ જુદું છે, સ્વતંત્ર છે, અને પૂતગલ સ્વતંત્ર છે, તો બે પોતાની ક્રિયા સ્વતંત્ર રીતે કરે છે. તો જીવ જયારે પરિણમ્યો ત્યારે જીવનું પરિણામન થયું, મોહ રાગ દ્વેષ ભાવ થયા, અને કર્મનું આવીને બંધન થયું, તો એ કર્મનું પરિણામન થયું. બેમાં કઈ કનેક્શન જ નથી, બે જુદા જુદા છે. જો આપણે એમ કહીએ તો એમની સામે આર્ગ્યુમેન્ટ છે, જો એવું જોઈએ તો બે દ્રવ્ય જુદા જ રહ્યા. અહીંયા જીવ રહ્યો ને ત્યાં પૂતગલ રહ્યો, એટલે કર્મ રહ્યું, તો બે દ્રવ્ય સિદ્ધ થયા. પહેલામાં એક સિદ્ધ થયો, અહીંયા બે સિદ્ધ થયા. જો આમ હોય તો તમે આશ્રવાદી સાત તત્વ કઈ રીતે સિદ્ધ થાય છે? જો એમનું શું ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન શું છે કે જીવ અજીવ પદાર્થ, જે જીવ અને અજીવ આપણે કયા ને, તો જીવ એ જીવ દ્રવ્ય છે, અને અજીવમાં બાકીના પાંચ દ્રવ્ય આવી ગયા, તો વિશ્વના બધા જ દ્રવ્ય એક સાથે આવી ગયા. બરાબર, હવે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે જીવ નામક પદાર્થ એ સ્વતંત્ર પોતાની રીતે પરિણમે છે, અને બાકીના દ્રવ્ય એ સ્વતંત્ર એની રીતે પરિણમે છે. તો એમનું એમ કહેવું છે કે જો એવું હોય તો પછી જે અહીંયા રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થયા અને કર્મનું આવીને બંધન થયું, તો પણ બે જુદા જુદા જ રહ્યા. તો તમે જયારે જીવ તત્વ કહ્યું તેમાં જીવ તત્વ ને એની બધી અવસ્થાઓ આવી ગઈ, અને અજીવ તત્વ કહ્યું તો બાકીના પાંચ દ્રવ્યની અવસ્થા આવી ગઈ. જો એકબીજામાં કઈ કનેક્શન જ ન હોય તો પછી તમારે આ આશ્રવ બંધ આદિ તત્વ કહેવાની જરૂરત જ શું હતી? અને જો બેમાં કનેક્શન હોય, બે જો સર્વતા પરિણમી જાય અને કનેક્શન હોય તો એ બે ભળી ગયા ને, તો હવે જીવ ને અજીવ બે પણ જુદા ક્યાં રહ્યા? બધું મળીને એક જ થઈ ગયું કે નહીં? તો પછી તો ઈ સિચ્યુએશનમાં કાં તો એક જ તત્વ આવવું જોઈએ, કાં બે જ તત્વ આવવા જોઈએ. તમે સાત શું કામ કીધા? ખ્યાલ આવે છે? જો હવે આન્સર બહુ સરસ છે. જીવ અને અજીવ દ્રવ્યો કથનચિત પરિણમી હોવાથી બાકીના પાંચ તત્વોનું કથન ન્યાય મુક્ત સિદ્ધ થાય છે. આ કથનચિત પરિણમી એટલે શું? કે જો એક અપેક્ષાએ જીવ પરલક્ષને કારણે દુઃખી પણ થાય છે, બરાબર? એટલે જીવને મોહરાગ્વેષ ભાવ ઉત્પન્ન શેને કારણે થયા? તો પરલક્ષને કારણે. એટલે જીવ પરને કારણે પરિણમી ગયો, એટલે સંયોગરૂપ અવસ્થા થઈ ગઈ ને બેવની. અને બીજી રીતે જો જીવ પરના અપેક્ષાથી જ સંયોગી થતો હોય તો સર્વતા પરરૂપ જ થઈ જાય, એટલે એમ પણ નથી. જો અહીંયા એક્ઝામ્પલથી સમજાવે છે. શું સમજાવે છે? જેમ સ્ફટિક મણી, જો કે તે સ્વભાવથી નિર્મળ છે, તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે. જો એક સ્ફટિક મણી એટલે એમ સમજો ને ક્રિસ્ટલ, બરાબર? અને જાસૂદ પુષ્પ શું છે? એવું રેડ કલરનું એક ફ્લાવર હોય. તો હવે ક્રિસ્ટલની પાછળ તમે રેડ કલરનું ફ્લાવર મૂકો અને ક્રિસ્ટલ થ્રુ એને જુઓ, તો ક્રિસ્ટલ કયા કલરનો દેખાય? પાછળ જે ફ્લાવર છે એ ફ્લાવરના ઇન્ફ્લુઅન્સને કારણે ક્રિસ્ટલ પણ રેડ કલરનો દેખાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ ક્રિસ્ટલ રેડ કલરનો દેખાય છે, રેડ થઈ નથી ગયો કે નહીં? જો રેડ થઈ જાય તો એ ફ્લાવર હટાવી દો. હવે કોઈ યલો ફ્લાવર મૂકો તો એ ક્રિસ્ટલ રેડ જ દેખાવો જોઈએ, પણ એવું તો નથી ને. હવે યલો મૂકો તો યલો દેખાય છે. તો શું ક્રિસ્ટલ રેડ અને યલો થઈ જાય છે? કે ક્રિસ્ટલ તો ક્રિસ્ટલના ફોર્મમાં જ છે. તો જો એક રીતે પોતાની પ્યોરિટીને કારણે ક્રિસ્ટલ તો ક્રિસ્ટલ જ છે, પણ બીજી રીતે જોવા જતા એ પર્યાયમાં એટ પ્રેઝન્ટ જ્યાં રેડ ફ્લાવર મૂકેલું છે ત્યાં ક્રિસ્ટલમાં રેડ કલર પણ તો દેખાય જ છે ને. સાવ ક્રિસ્ટલ ક્લિયર છે એમ પણ તો નથી ને. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ જ અહીંયા કહે છે, જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતને કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે. અર્થાત કે પર્યાયમાં સ્ફટિક મણી જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી. એ સ્ફટિક મણી જે છે એ પોતાનું નેચર તો સ્ફટિક જેવું ક્લિયર જ છે, એને છોડતો નથી. પણ એને ન છોડીને પણ પર્યાયમાં તો અત્યારના રેડ થઈ ગયો કે નહીં? બસ એવી જ રીતે જીવ પોતાના જીવ સ્વભાવને ન છોડીને પણ જ્યારે એનું લક્ષ્ય પર તરફ છે ત્યારે એ પર તરફ જોતા એનામાં તો રાગદ્વેષ ભાવ ઉત્પન્ન થઈ ગયા કે નહીં? તો જીવે જીવના સ્વભાવને છોડ્યો કે નહીં, અને સાથે રાગદ્વેષના ભાવને પણ ઉત્પન્ન કર્યા કે નહીં? એટલે સ્વભાવ, જીવ સ્વભાવના એંગલથી જીવરૂપે પણ રહે છે અને કથનચિત પર્યાયના એંગલથી એમાં રાગદ્વેષ ભાવ પણ ઉત્પન્ન થાય છે. અને કોને કારણે? આ પરના સંયોગને કારણે. એટલે જીવનો સ્વભાવ પણ જાણવો જરૂરી છે, એ પર પદાર્થ પણ જાણવા જરૂરી છે, અને જે એનામાં ટેમ્પરરી પર્યાયના જે સ્વભાવ આવી ગયા આશ્રવબંધ આદિ ભાવો એને પણ જાણવા જરૂરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ રીતે આપણે આ સાત તત્વ સાત જ કેમ છે એને લોજિકલી પ્રૂવ કરવા માટેની બધી આર્ગ્યુમેન્ટ્સ ચાલે છે. અને એમાં આપણે આજે જે એક એક્ઝામ્પલથી વાત કરી કે તત્વ સાત જ કેમ છે અને એ શું કામ જાણવા જોઈએ, આનું હજી જે વિશેષ ડિસ્ક્રિપ્શન છે, આખો ફોર્થ ક્વેશ્ચન જે છે એનું આખું મોટું ડિસ્ક્રિપ્શન છે અને એક્ઝામ્પલ છે, આપણે એને નેક્સ્ટ ક્લાસમાં હજી આગળ વધારશું. જો આપણી પાસે છેલ્લી 5 મિનિટ છે તો આજે એક મહત્વનો દિવસ છે એટલે એની આપણે વાત કરીએ. આજે આદરણીય શ્રીમદજી દ્વારા આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાનો દિવસ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર તમે સાંભળ્યું હશે તો આજથી જ્યારે સંવત 1952 માં 1952 વિક્રમ સંવત ત્યારે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદજીએ ખંભાતમાં કરી. તો એમના એક અનન્ય શિષ્ય હતા સૌભાગભાઈ. એ સૌભાગભાઈ એમની પાસે જે 6 પદનો પત્ર આવે છે ને, આપણે પ્રતિક્રમણની બુકમાં પણ છે એ 6 પદનો પત્ર. એ સૌભાગભાઈને એમણે શ્રીમદજીએ પહેલા આપ્યો હશે, પણ એ સૌભાગભાઈ જરા આમ વયોવૃદ્ધ હતા અને ક્ષયોપસંધિ એટલું યાદ રહે નહીં, એટલે સૌભાગભાઈ આવીને શ્રીમદજીને કહ્યું કે સાહેબ આ જરા યાદ રહે એવું કંઈ પદ હોય તો એવું તમે પદ બનાવી આપો ને તો અમને યાદ રહી જાય. તો એમના માટે થઈને શ્રીમદજીએ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર આખું એક જ સેટિંગમાં એક સાથે લગભગ 1.5 કલાક બેસીને એ લખતા ગયા. તો 142 સ્ટાન્ઝા છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, અને દોહા છંદમાં લખાયેલી છે ને, તો એ 142 સ્ટાન્ઝા એમણે એ 6 પદના પત્રને જ એમણે પોએટ્રી ફોર્મમાં લખી છે. 6 પદનો પત્ર તો તમને કદાચ ખ્યાલ હશે, જેવી રીતના આપણે આ 7 તત્વની ચર્ચા કરીએ છીએ ને, તો એવી જ રીતે જે એક એંગલથી જુઓ તો પહેલું પદ તે જીવ છે. એ 6 પદ જે પત્ર છે ને તો જીવ છે, જીવ નિત્ય છે, પછી જીવ કરતા છે, જીવ ભોગતા છે, મોક્ષ પદ છે અને મોક્ષનો ઉપાય છે. એ જાતના આ 6 પદ આવે છે. અને એની જેવી રીતના શિષ્ય પૂછતા જાય કે ભાઈ જીવ આ વિશ્વમાં છે એની શું ખાતરી, તો એના ઉદાહરણ રૂપે અથવા એના જવાબ રૂપે શ્રીમદજી પાછા એની કવિતાઓ બધી લખતા જાય. અને પછી સામેથી અચ્છા જીવ છે ચલો, પણ નિત્ય છે એની શું ગેરંટી, તો પછી શ્રીમદજી એના જવાબમાં પાછી એની કડીઓ લખે. એ જાતનું આખું સુંદર સંવાદ રૂપે એ આત્મસિદ્ધિ શાસ્ત્રની આખી રચના થઈ છે. એક રીતે જુઓ તો તમને એ જ્યાં જીવના શુદ્ધ સ્વરૂપની જ વાત કરે છે, અને એ જીવનો શુદ્ધ સ્વરૂપ જેવી રીતના ત્રિકાળી સ્વભાવથી શુદ્ધ છે, તો પણ પર્યાયમાં કરતા પણ છે અને ભોગતા પણ છે, અને એ પર્યાયનો કરતા ભોગતા હોવાથી એ પોતાના શુદ્ધ સ્વભાવનો જ ભોગ ભોગીને મોક્ષ આદિની પ્રાપ્તિ પણ કરી શકે છે. એ જાતનું આખું સુંદર વર્ણન એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કરેલું છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્રની લગભગ તો આપણે ઘણા બધા મંદિરોમાં આવી રીતના ગવાતી જ હોય છે એવરી ડે. જે હવે થોડા જૂના માણસો હોય ને, તો એમનો તો નિયમ હોય કે રોજ એક આખું આત્મસિદ્ધિ શાસ્ત્રનું પદ ગાવું જ જોઈએ. નિત્ય જે નિત્યક્રમ કહેવાય ને, તો એવી રીતના કમસે કમ રોજ નહીં તો આજના દિવસે તો આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અને એના ઉપર જે સુંદર વર્ણન આપણા શાસ્ત્રોમાં બધે આવે છે, તો એને આધારે એ આત્મસિદ્ધિ શાસ્ત્રનું સ્વરૂપ સમજીને એમાં ઘણા ઊંડા ભાવો ભરેલા છે. એમ કહીએ ને તો આખો મોક્ષ માર્ગનું રહસ્ય જ એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આવી જ જાય છે. બસ આમાં સિવાય હવે બીજું કાંઈ બચ્યું નહીં. તો એમ જાણીને એ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાઠ અને એનું સ્વરૂપ દરેક જીવે સમજવું જોઈએ. ચાલો આપણે આજે 7 તત્વનું પ્રકરણ એની વિશેષ ચર્ચા હવે આવતા ક્લાસમાં કરશું. જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તો હું દો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધા.